તો આપણે 43મી ગાથા લઈએ એની પહેલાં આગલી ગાથા સાથે લિંક શું છે આપણે જોઈએ. તો કે 42માં 42મી ગાથાની અંદર નિર્દેશ કર્યો તો 6 પદનો પરમ કૃપાદેવે, અને ત્યારે કીધું હતું કે સુવિચારણા જગાડવા માટે આ 6 પદ સમજવા, એ 6 પદનો એ વિષય છે સુવિચારણા જગાડવા માટેનો. તો હવેની લિંક શું છે? તો કે મુખ્ય વિષય જે આત્મસિદ્ધિ છે એનું આ બે ગાથાઓ પરિચય કરાવશે. અને સાહેબ અહીંયા સમજાયું, આત્મસિદ્ધિજીનું ઇન્ટ્રોડક્શન શું છે? ઉપોદગાતની ગાથાઓ 1 થી 23, કારણ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે એનું ઇન્ટ્રોડક્શન છે. અને આ શેનું ઇન્ટ્રોડક્શન છે? તો કે હવે આત્મસિદ્ધિનો જે મુખ્ય વિષય સ્ટાર્ટ થવાનો છે એનું ઇન્ટ્રોડક્શન, એટલે એનો પ્રવેશ કરાવવા માટે આ 43 અને 44મી ગાથા છે. અને 43 શેના માટે છે અને 44 શેના માટે છે? તો કે 43 જે છે એમાં ષટ પદના નામ છે, અને 44માં શું છે તો કે એનું પ્રયોજન શું છે, એ રીતે આ બે ગાથા આવશે. તો આપણે સૌ મળી અને આનું ગાન કરીએ. આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. તો 6 એ 6 પદ અંદર આવે છે. પહેલું આત્મા છે, પછી અહીંયા તે નિત્ય છે, એટલે તે એટલે શું? હા, તે એટલે આત્મા નિત્ય છે. છે કરતા નિજ કર્મ, નિજ એટલે પોતાના, આત્મા પોતે જ કર્મનો કરતા છે, પોતાના ક્રિયાનો કો કે પોતાના કર્મનો કો. છે ભોગતા, અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુરુદેવ આ જે યુથને સમજાવે છે, હા યુવાનોને સમજાવે છે, એ લોકોની ભાષામાં સમજાવે છે. એ લોકો માટે પણ 2 2 3 3 ઓપ્શન હતા, અને એ આજે પકડાણું કે ગુરુદેવ એ લોકોને આખી દ્રષ્ટિ આપે છે કે 3 શબ્દ ભલે હોય, એન્જોયર હોય, એન્ડ્યોર હોય, રિસીવર હોય, પણ કેમ એન્જોયર વધારે એપ નથી અને એન્ડ્યોર કેમ વધારે એપ છે, એન્જોયર કેમ નથી? યાદ છે સાહેબ સમજાવ્યું હતું, એટલું સરસ સાહેબ સમજાવ્યું કે એન્જોયર ન આવી શકે અથવા તો બરોબર બેસતો નથી, કારણ કે શુભ કર્મ ભોગવતો હોય, પુણ્યનો ઉદય ભોગવતો હોય તો આપણે એમ કહીને એન્જોય કરે છે તો સમજાય, પણ જ્યારે એને અશુભ કર્મનો ઉદય, પાપનો ઉદય, તો પાપનો ઉદય કેવી રીતે એન્જોય કરે? એટલે આ શબ્દ શું ગુરુદેવ એની સૂક્ષ્મતાથી આ યુવાનોને સમજાવે છે, ઇટ્સ રિયલી અમેઝિંગ. રિસીવર પણ ન કહી શકે, કારણ કે લઈ અને પછી હું અહીંયા મૂકી દઉં તો એનો મતલબ એમ નથી કે મેંને ભોગવ્યો. એટલે એન્ડ્યોર શબ્દ જે છે એ જ પરફેક્ટ છે. મારે તો મહિમા એ જ ગાવો છે આની અંદર કે ગુરુદેવ દરેકે દરેક વસ્તુનું કેટલું સૂક્ષ્મ અને આ યુથ સમજી શકે એનો ભાવ, એનું રહસ્ય, એના માટે આ છે. તો મોક્ષ છે અને મોક્ષનો, હા છે ભોગતા વળી, વળી એટલે અને મોક્ષ છે. મોક્ષ ઉપાય સુધર્મ, સુધર્મ એટલે સાચો ધર્મ, સત્ય ધર્મ, ટ્રુ રિલિજન. તો ગુરુદેવે અહીંયા આ જ્યારે શબ્દાર્થ સમજાવતા હતા ત્યારે જ સાહેબે વાત કરી કે મોક્ષ હોય તો એનો મોક્ષનો ઉપાય પણ હોવો જોઈએ, જો ઉપાય ન હોય તો શું કામનું. અને પછી એની અંદર બધું એ સમજાયું કે ઉપાય 2 રીતે આવે, કે સ્ટાર્ટિંગમાં ડૂઝ અને ડોન્ટ્સ રૂપે આવે અને પછી જસ્ટ વોચ બીઈંગ રૂપે આવે. તો આ બધું જે છે આ સત્ય ધર્મ કે પરમ ઉપાદેવે આ કેટલી સુંદર રીતે આની અંદર વર્ણ્યું છે. તો હવે આપણે આનો સંક્ષિપ્ત અર્થ જોઈએ અને પછી આપણે એના ડેપ્થમાં જઈએ. આત્માનું અસ્તિત્વ છે, આત્મા છે એટલે શું? આત્માનું અસ્તિત્વ છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, તે ભોગવે છે કર્મના ફળને ભોગવે છે. મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે અને એ જ સાચો ધર્મ છે. અને અહીંયા બ્રેકેટમાં ગુરુદેવ સમજાવ્યું કે સાચો ધર્મ આત્માને ભવના જન્મ મરણના ફેરામાંથી કે ચક્કરમાંથી મુક્ત કરે છે. જન્મ મરણના ચક્કરથી જે મુક્ત કરે એ સાચો ધર્મ, એ સુધર્મ. તો પ્રશ્ન શું છે અહીંયા કે જન્મ મરણના ચક્કરમાં ફસાવું, આપણે અનાદિકાળથી છે જન્મ મરણના ચક્કરમાં, હા કે ના? હા. તો એમાં ફસાવું જરૂરી છે? જવાબમાં આવ્યું જરાક પણ નહીં. જરૂરી તો જરાક પણ નથી. પોતે પોતાને જંજીરોથી મુક્ત કરી જ શકે છે. અને એટલા માટે જ અહીંયા આ વાત આવી કે મોક્ષ પદ છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય, પણ આ બે સમજવું જરૂરી છે. જો મારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, મોક્ષનો ઉપાય સમજવો હોય, તો સૂક્ષ્મ સત્ય સમજવા જોશે. કયા સત્ય? તો કે એક તો પોતે કોણ છે, આત્મા શેનાથી બંધાયેલો છે, કઈ રીતે બંધાયો છે, એ બંધનનો પ્રોસેસ શું છે, અને આ બધા જ સત્ય જે છે એ સમજવા જરૂરી છે, તો જ હું આમાંથી બહાર નીકળી શકું. એટલે શું કરવાની જરૂર છે? જે સ્વરૂપ સમજ્યા વિના, અર્થાત આત્માનું સ્વરૂપ સમજવું જરૂરી છે. અને અહીંયા સમજવું એટલે શું? હવે તો બધાને એકદમ પાક્કું થઈ ગયું હશે કે સમજવું એટલે આત્માનું નોલેજ નહીં, પણ આત્માનું એટલે નોલેજ માત્ર નહીં, પણ એની અનુભૂતિ કરવી, સેલ્ફ રિયલાઇઝેશન. તો કે આત્માનો અનુભવ કરવો. એટલે આત્મસિદ્ધિ શું છે? તો કે આત્માને અનુભવવાની સાધનો અને એની પ્રક્રિયા, એની રીત, એની વિધિની સમજણ જેમ આપી છે એ આત્મસિદ્ધિ. કારણ કે આ જો જે છ પદ જે છે એની સમજણ કરવામાં આવશે તો હું મોક્ષ માર્ગનો યથાર્થ પુરુષાર્થ કરી શકીશ. તો મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તેના માટે અધ્યાત્મ શું છે એ સમજવું જરૂરી છે. તો અધ્યાત્મનું, સ્પિરિચ્યુઆલિટીનું કેન્દ્ર બિંદુ, એપિસેન્ટર જે કહે ને, કેન્દ્ર બિંદુ શું છે? તો કે આત્મા. મોક્ષ સમજવો હોય તો અધ્યાત્મ સમજવું જરૂરી છે. અધ્યાત્મ સમજવું હોય તો અધ્યાત્મનું જે કેન્દ્ર બિંદુ છે એ શું છે? આત્મા. તો કે આત્માનું સ્વરૂપ સમજવું જરૂરી છે. તો પરમ કૃપાવદેનો એકમાત્ર નિર્ધાર, તો ઓનલી રિઝોલ્વ એમને શું છે? તો કે શું માત્ર અંદરમાં એક કરુણા છે કે જીવ, આત્માર્થી જીવ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે, દરેકે દરેક શંકાઓનું સમાધાન કરી અને મોક્ષ માર્ગે આગળ વધી શકે. અને એની પ્રૂફ એ જ છે કે આખી 45થી લઈને 118 જેટલી આ વિસ્તારથી છ પદનું વર્ણન કર્યું. નહીં તો શું થાત? છ પદના નામ કહી દીધા હોત અને સીધું કહી ગાથા, ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. પણ ના, આજે છ પદ છે એના માટે શિષ્યની અંદરમાં કઈ કઈ શંકાઓ જે છે એનું જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં આગળ નહીં વધી શકે. તો પરમ કૃપાવદેની ઈચ્છા નથી કે આપણે અંધ અનુકરણ કરીએ, બ્લાઇન્ડલી ફોલો કરીએ. જોકે જ્ઞાની છે, એમને ફોલો કરવામાં પણ નુકસાન તો થશે નહીં, પણ પરમકૃપાવદેવની ઈચ્છા એવી નથી. તો પરમકૃપાવદેવ શું ઈચ્છે છે? ત્રણ વસ્તુ છે. પરમકૃપાવદેવ આપણી પાસે શું ઈચ્છે છે, શું જોઈએ છે એમને આપણી પાસે? એક તો કે બૌદ્ધિક સમજણ આપણે પ્રાપ્ત કરીએ, બીજું ગુણોને કેળવીએ, ગુણોની કેળવણી કરીએ, અને ત્રીજું પોતાની અનુભૂતિ. આ ત્રણ વસ્તુ પરમકૃપાવદેવ આપણી પાસે ઈચ્છા છે. એટલે પરમકૃપાવદેવ કીધું કે હું આ જે કહું છું એ અનુભૂતિપૂર્વક કહું છું, પણ હું શું કરીશ? તને દિશા નિર્દેશ કરીશ. આ જોકે આમ નહીં થાય, આમ આવશે, આમ કે તારા અંદરમાં તું જા એમ દિશા નિર્દેશ કરી આપીશ, પણ આગળ તો તારે જ વધવું પડશે, પુરુષાર્થ તારે કરવો પડશે. સો આવો વિસ્તારપૂર્ણ જે સંવાદ હવે શરૂ થવાનો છે, કેવો? તો કે તર્કપૂર્ણ દલીલો સહિતનો આખો જે થવાનો છે એના માટે એ જે સબ્જેક્ટ છે, મુખ્ય વિષય છે, એનાથી આપણને પરિચિત કરવા માટે. એ કયો વિષય છે? તો કે છ પદ, ષટ પદ, એના નામોથી આપણને કરે છે. એટલે આત્મા જે છે એ જે સમગ્ર તત્વજ્ઞાન છે કે આધ્યાત્મ છે એનું કેન્દ્ર બિંદુ છે, બરાબર છે? તો આ છ પદ મળીને શું બને છે? તો કે પાયા બને છે, ફાઉન્ડેશન બને છે આપણા અધ્યાત્મનું કે તત્વજ્ઞાનનું. તો આ છ પદ વડે, છ પદના નામ નિર્દેશ વડે આપણને પ્રેરણા આપવામાં આવે છે. એ વિષયમાં એન્ટર કરતા પહેલા આપણને ભાવ આવે, ઓ આત્મા, આત્મા નિત્ય છે, કરે છે, ભોગવે છે, ઓ મોક્ષ પણ છે, એવો એક ભાવ આપણામાં, કારણ કે આપણને તૈયાર કરે છે. શું? કે હવે ગંભીર વિષય શરૂ થાય છે, તમે તૈયાર થઈ જાઓ, એ રીતે આપણને અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. તો હવે જે છ પદનો વિષય ગુરુ શિષ્યના સંવાદ રૂપે શરૂ થાય છે એના માટે 43માં વાત કરી. આ પહેલાં પરંગુપાવ દેવે છ પદ વિશે ક્યાંય વાત કરી નથી. હા હા, છ પદના નામ રૂપે ચોક્કસ અહીંયા કીધું છે પહેલી વખત, પણ ક્યાં કરી છે? ના, એની પહેલાં આમાં જ, હા, આની અહીંયા જ, ફર્સ્ટ કડીની અંદર જ. અને ગુરુદેવે કેટલું સુંદર કીધું કે પરંકુપાઉદેના અંદરમાં આ વિષય રમતો જ હતો. એટલે પહેલી જે કડી રચી એની અંદર પણ કઈ રીતે છે, ગર્ભિતપણે આ છએ છ પદ સમાય છે. તો એ કઈ રીતે ગુરુદેવ સમજાવ્યું હતું એ આપણે સમજી લઈએ. તો જે સ્વરૂપ સમજ્યા વિના, જે કયું સ્વરૂપ? જે સ્વરૂપ. તો એ જે એટલે શું? તો કે આત્મા. જે આત્મ સ્વરૂપ સમજ્યા નહીં, બરાબર, એટલે પહેલું પદ આવી ગયું, પામ્યો દુઃખ અનંત. તો અનંત શબ્દ છે શું બતાવે છે? તો કે અનંત કાળથી, એટલે કે અનાદિ કાળથી આ ભોગવતા આવ્યો છે. હું કહું, હું તો 50 વર્ષથી જ છું અહીંયા. તો કે ના, દુઃખ અનંત કાળથી પામતો આવ્યો છે. તો અનંત કાળથી આવ્યો એટલે આ 50 વર્ષ જેટલો હું નથી, એની પહેલા પણ હું હતો. તો એ શું પ્રૂવ કરે છે? બીજું પદ, આત્મા નિત્ય છે. પછી ત્રીજું, હું કેમ દુઃખ ભોગું છું? કારણ કે હું આત્માનું સ્વરૂપ સમજ્યો નહીં, એટલે પછી મેં બહારમાં પોતાનું સ્વરૂપ સમજી રાગ દ્વેષ આદિ કર્યા, કર્મ બંધ કર્યા, એટલે સ્વરૂપ સમજ્યો નહીં, હું કેમ દુઃખ ભોગું છું? તો કે સમજ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના. તો સમજ્યા વિના, કારણ કે આમાં દોષ બીજા કોઈ નથી, મારો જ છે. અને પાછું સોલ્યુશન પણ એમાં જ છે કે હું જો સમજીશ, એટલે કરવાવાળું કોણ બન્યો? હું પોતે. તો આમાં કયું પદ આવી ગયું? ત્રીજું પદ, કરતા. પછી ચોથું, પામ્યો દુઃખ અનંત. એમાં પામ્યો શબ્દ જે છે, પામ્યો, ભોગવ્યું, એટલે કયો પદ આવી જાય? ભોગતા પદ. ચોથું, અને સમજાવ્યું તે પદ નમું. તે પદ કયું પદ? તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ, એટલે કે મોક્ષ પદ, બરાબર છે. અને ઉપાય શું બતાવ્યો? કોની પાસેથી આ સમજાવ્યું? તે સદગુરુ, શ્રી સદગુરુ ભગવાન. એમાં જે સદગુરુ પાસે હું જો આ સ્વરૂપને સમજીશ, અને સાહેબ એમાં કેવું સુંદર બતાવ્યું, ઉપાદાન અને નિમિત્ત. હું સમજ્યો નહીં એટલે કરતા બન્યો, દુઃખી થયો, અને હું સમજીશ એટલે મારું ઉપાદાન, અને સમજાવનાર કોણ? શ્રી સદગુરુ, એટલે નિમિત્ત. એટલે ઉપાદાન નિમિત્તની સંધિ સમજાવી અને મોક્ષનો ઉપાય આટલામાં સમજાવી દીધો. એમ સુંદર રીતે આ છએ છ પદ ગર્ભિતપણે પેલી ગાથાની અંદર સમાવેશ પામે છે. પછી આ પોઈન્ટ આવ્યો કે વિચાર કરો કે 29મી વર્ષની ઉંમરે આટલી ક્લેરિટી, આટલું સુંદર આ છ પદ વિશેનું. તો કે આ 29 વર્ષ નહીં, એની પહેલાંની પણ છે. તો કે પહેલાં ક્યાં? તો 16 વર્ષની ઉંમરે જ્યારે મોક્ષમાંની રચના થઈ, એમાં કયું અમૂલ્ય તત્વ વિચાર, બહુ પુણ્ય કેરાના જે, એમાં જે 5 પ્રશ્ન પૂછાયા એની અંદર પણ આ છ પદનો સમાવેશ થાય છે. એટલે આ કે 29 વર્ષ નહીં, આ તો એમના હૃદયમાં ક્યારથી હતું. હા, તો એમાં પછી સમજાવું કે હું કોણ છું. કોણ છો? તો કે આત્મા. ભાઈ ક્યાંથી થયો? તો કે હું તો માના ગર્ભથી જન્મ્યો. તો તરત ક્વેશ્ચન પૂછ્યો કે તો તારું કેમ ફેસ આમ છે, કેમ તારી સાથે આ ખોટું થયું, તારી સાથે કેમ આમ થાય? તો ધેટ મીન્સ કે અત્યારે નહીં, મેં પૂર્વે કંઈક કર્યું હતું એટલે મને આ બધું મળી રહ્યું છે. એટલે આત્મા ક્યાંથી થયો એમાં શું આવશે? બીજું પદ આત્મા નિત્ય છે. શું સ્વરૂપ છે મારું? ખરું. ખરું એટલે સાચું, સાચું સ્વરૂપ. એટલે એમાં મોક્ષ પદ આવી ગયું. આત્મા કેવો છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો છે. તો મોક્ષ પદ આવી ગયું. અને આ પ્રશ્નો પર વિચારીએ કે હું જો શાંત છું, હું શુદ્ધ સ્વરૂપ છું, તો મારું સ્વરૂપ જો આવું હોય તો અત્યારે હું કેમ દુઃખ ભોગું છું? અત્યારે મારી દશા કેમ આવી છે મલિન? એટલે સાહેબે કીધું ને કે અત્યારે તારી કેવી પરિસ્થિતિ છે? યુ આર એંગ્રી અબાઉટ પાસ્ટ એન્ડ એન્ઝાયટી અબાઉટ ફ્યુચર. ભૂતકાળ માટે તમને ખૂબ ક્રોધ છે અને ભવિષ્ય માટેની ચિંતા છે. તો અત્યારની મારી દશા કેવી છે? મલિન છે. પણ કેમ છે આવી મલિન? કેમ આવું થાય છે? એટલે એક દ્રષ્ટાંત આપ્યું એલી છોકરીનું કે એનો જે ફિયોન્સે છે, એટલે હવે જેનું જેની સાથે સગપણ થયું છે, એ હવે અત્યારે નથી, એ યુએસ ગયો છે. હવે તો કે તને અત્યારે દુઃખ થતું હશે કે એને ખાવાનું મળ્યું કે નહીં, આમ થયું કે નહીં, કે 10 વર્ષ પહેલાં તને એના માટે થતું હતું અત્યારે? તો અત્યારે શું થયું? અટેચમેન્ટ, મમત્વ. કે ગુરુદેવને પણ ખબર છે કે એ અત્યારે ત્યાં છે, પણ એમને કેમ દુઃખ નથી થતું? કે ગુરુના હૃદયમાં કરુણા તો છે જ, પણ મમત્વ નથી. કેવું સુંદર રીતે ગુરુદેવ આપણે જોઈએ આ છોકરાઓને એ લોકોના જીવનના એ લોકોના જ એક્ઝામ્પલ્સથી ઉતરી જાય મગજની અંદર કે વાત 100% સાચી છે, કે એની બાજુમાં જ બીજી છોકરી બેઠી છે, એના અંદરમાં પણ માનવતા તો છે, પણ હવે એને કહે કે ભાઈ ઓલો જયમો નહીં હોય અત્યારે, તો કે કરી લેશે એની રીતે, શું કામ માટે ચિંતા કરો? કારણ કે એને મમત્વ નથી. એ સાહેબ અદ્ભુત રીતે છોકરાઓને, ઇનફેક્ટ આપણે જોઈએ છે તો આપણને પણ આમ કેવું મગજમાં બરોબર બેસી જાય છે કે વાત સાચી છે કે જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે. એટલે આની અંદર કરતા અને ભોગતા, હું આ પ્રશ્ન ઉપર વિચાર કરું છું તો મોક્ષ પદ તો ક્લિયર થાય છે, પણ વર્તમાન દશા કેમ આવી છે? તો કે મારા મમત્વના કારણે. એટલે હું કરું છું અને પછી હું દુઃખ ભોગું છું, મમત્વ કરું છું અને દુઃખી થાઉં છું. એટલે અને કોના સંબંધે વળગણા છે, રાખું કે પરો, એના પર જો વિચારણા કરે તો સાહેબે પછી એને જ પૂછ્યું કે હવે તારે શું કરવાનું? તારે એ છોકરાને હવે છોડી દેવાનો ને, તારે જો દુઃખથી મુક્ત થવું હોય તો? તો કે એને નથી છોડવાનું, એના પ્રત્યેનું મમત્વ જે છે. તો એ રીતે આખો મોક્ષનો ઉપાય સમજાવ્યો. હા, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, શું છોડવાનું છે? તો કે મમત્વ છોડી દેવાનું છે. તો આ સુંદર રીતે ગુરુદેવે આ આખી કડી સમજાવી. તો આપણે બધાનું ગાન પાછા કરીએ. હા, આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.